आचार्य जिन शासनोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
रत्नकरण श्रावक आचार उपर डॉक्टर हरिभाईना प्रवचनों श्लोक 11 भाग बीजो तथा श्लोक 12 नी शुरुआत।
रत्नकरण श्रावक आचार ये आचार्य समदभद्र निकृति से श्वेतांबर दिगंबर ये बने શરૂઆત એમને ક્યાંથી કરી કે ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રથમ એમને બતાવ્યું કે ધર્મ શું છે, તો જૈન દર્શનની અંદર ધર્મની વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે। એક તો છે કે અહિંસા મૂળ ધર્મ, અહિંસા છે એ ધર્મ છે। કોઈ ઠેકાણે કૃપાળુ દયાની વાત કરી છે, દયા તે ધર્મ છે। કોઈ ઠેકાણે તો અહિંસા જયારે વાત કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે જીવો એમ સમજે કે પરને પર જીવોને ન મારવા, દુઃખી ન કરવા એટલે અહિંસા। પણ એ ભૂલી ગયા કે જીવમાં પોતે જીવ છે એ ભૂલી ગયા, એટલે પોતાની હિંસા જે થાય છે એ વાત ભૂલાઈ ગઈ। જીવ પ્રતિ પળે પોતાની હિંસા કરી રહ્યો છે, એટલે કૃપાળુ એ વાત કરી કે પળ પળ ભયંકર ભાવ મરણે કાહ રાચી રહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, આપનું ભાવ મરણ આપને પ્રતિ પળે આપનું મૃત્યુ થઈ રહ્યું છે। આવી વાત મહાપુરુષો કરી છે, કેમ થઈ રહ્યું છે કે જેટલું મૃત્યુનું ઉત્થાન છે એટલી હિંસા છે। પુરુષાર્થ સિદ્ધ ઉપાયની અંદર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય હિંસાની વ્યાખ્યા કરી છે કે હિંસા એટલે શું, મૃત્યુનું ઉત્થાન તે હિંસા છે। એટલે કોઈ પણ વિચારનું ઉત્થાન થયું એ સ્વરૂપની હિંસા છે। કેમ કે સ્વરૂપની અંદર કોઈ શુભ કે અશુભ એવી કોઈ વૃત્તિ છે જ નહીં, સ્વરૂપ તો પોતે પૂર્ણ વિતરાગ રૂપ છે। તો એ વિતરાગતાની હિંસા થાય છે, કેમ કે રાગ પછી શુભો કે અશુભો બંને રાગ છે, રાગ તે બંધનું કારણ છે। તો આવી અહિંસાની વાત કરી છે, એટલે કૃપાળુ દેવ દયાના આઠ પ્રકાર કયા, તે અમે સ્વદયા કહીએ, એક સ્વદયાનો પ્રકાર કહો છે। આઠ પ્રકાર કયા, તો સ્વદયા ભૂલાઈ ગઈ જૈનોમાં, અત્યારે સ્વદયા ભૂલાઈ ગઈ અને પરદયાથી ધર્મ, માત્ર પરદયાથી ધર્મ મનાઈ ગયો, એટલે કે સ્વ અને પર બંને દયા, એટલે નિશ્ચય અને વ્યવહાર બંને। પછી બીજું વાક્ય મૂક્યું આઠ દયાની અંદર કે વ્યવહાર દયા અને નિશ્ચય દયા। તો આપણે ત્યાં વ્યવહાર દયા એનો અર્થ બીજા જીવોની હિંસા ન કરવી, હિંસાનો અર્થ પ્રમાદ પૂર્વક બીજાની લાગણી પણ દુખાવવી નહીં, કોઈની લાગણી દુખાવવી એ પણ હિંસા છે, માત્ર એના પ્રાણનો નાશ કરીએ એટલી હિંસા નથી। અને બીજી પોતાની દયા, સ્વદયા, તો અનંતકાળની અંદર અનંતવાર આ જીવે પરદયા પાડી પણ સ્વદયા ન પાડી, કેમ કે સ્વદયાનું સ્વરૂપને એને ખબર નહોતી, ચૂકાઈ ગયો. સ્વદયા તો ક્યારે પડે કે જ્યારે આપણે શુભ અશુભ બંને ભાવથી પર થઈ પોતાના સ્વરૂપનો અનુભવ કરીએ, વિતરાગ ભાવ પ્રગટ કરીએ, ત્યારથી સ્વદયા શરૂ થાય છે. એની પહેલા સ્વદયા છે નહીં. એટલે કૃપાળુદેવે વાત કરી કે વીતો કાળ અંત જે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો શુભ ને અશુભ એ બંને ભાવોનો ત્યાગ, તો એવી જે વિતરાગ દશા, એ વિતરાગ દશા જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી આપણે આપણા આત્માની પ્રતિપળે હિંસા કરી રહ્યા છીએ. આત્મા છે એ પરમેશ્વર સ્વરૂપ છે, અને એની હિંસા, એનો અનાદર કરી એનું ફળ શું હોય? દુઃખ. ચક્રવર્તીનું અપમાન કરે તો ચક્રવર્તી શું એનું કરે? તો આ તો ચૈતન્ય ચક્રવર્તી છે, એનું પડે પડે. આપણે એની સામે જોઈ નહીં, જોતા નથી, પર સામે જોઈને, જગતના પદાર્થો સામે જોઈને, જગતના પદાર્થો માં પ્રીતિ કરી, એ જ મોટામાં મોટી હિંસા છે. કેમ કે એ વખતે પોતાના સ્વરૂપનો આપણે અનાદર કર્યો. તો પોતાના સ્વરૂપનો જે અલગ, પરમેશ્વર સ્વરૂપનો અનાદર કરતા શું થાય છે? દુઃખ. દુઃખ એ દુઃખની પરિપાટી અનંતકાળથી આપણે ચાલુ છે. તો આપણે ધર્મની વ્યાખ્યાની વાત કરતા હતા, કોઈ ઠેકાણે પછી આ જ વાતનો વિસ્તાર કર્યો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે ધર્મ છે. કોઈ ઠેકાણે એમ કહ્યું કે દસ મૂળો ધર્મ, દસ લક્ષણ કયા છે ધર્મના, એ દસ લક્ષણ જેનામાં હોય એને ધર્મ કયો છે. અને પોતાના સ્વભાવને પોતાના સ્વરૂપમાં ધારી રાખવો એ ધર્મ છે. કેમ કે વિભાવ ઉપર જયા છે એટલે પોતાના સ્વભાવમાં રહેવું તે ધર્મ છે, અને વિભાવમાં જવું તે અધર્મ છે. તો ધારેતી ધર્મ પોતાના સ્વભાવમાં જયારે ધારી રાખે, આ પ્રમાણે વાત તો એક જ છે પણ ભિન્ન ભિન્ન રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. એની અંદર રહસ્ય તો એક જ છે. તો આચાર્ય ઉમાસ્વાતી મહારાજે તત્વસૂત્રની અંદર પહેલું સૂત્ર કહ્યું છે કે મોક્ષ માર્ગ શું છે? તો કે સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ તો એ પણ અહીંયા આચાર્ય શ્રીએ વાત કરી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાન એ અજ્ઞાન રૂપ છે, કુજ્ઞાન રૂપ છે, અને ચારિત્ર પણ તે અચારિત્ર છે. તો જ્યાં સુધી સમ્યક દર્શન ન પ્રગટે ત્યાં સુધી દરેકે દરેક જીવો સમ્યક દર્શન ન પડ્યું એટલે મિથ્યાત્વ રહ્યું. તો મિથ્યા દ્રષ્ટિ બધા જીવોનું જ્ઞાન જુઠ્ઠું છે અને એનું આચરણ પણ જુઠ્ઠું છે. માટે પ્રથમમાં પ્રથમ કોઈ પણ ક્રિયા આપણે કરવાની હોય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ એ પ્રથમ છે. અને એ નથી, એની પ્રાપ્તિ ન થાય તો ધર્મની પ્રાપ્તિ થતી નથી. એ જ પ્રમાણે ગુણભદ્રાચાર્યે આત્માનું શાસનની દરેક વાત બહુ કરી છે, સરસ વાત કરી છે કે જો ચારિત્ર છે, ચારિત્ર એટલે દીક્ષા લઈ લીધી હોય, પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તી યુક્ત જે ચારિત્ર છે, એ ચારિત્ર સમ્યક દર્શન રહિત હોય તો પથ્થરની નાવ સમાન છે, અને સમ્યક દર્શન સહિત હોય તો એ મણી સમાન છે. એટલે કે ઈચ્છિત ફળ મણી એટલે ચિંતામણી સમાન છે. એટલે કે ચિંતામણી શું ના આપે? આપણે જે માગીએ આપે. એટલે પૂર્ણ સુખની પ્રાપ્તિ એટલે સમ્યક દર્શન જે છે એ ધર્મનું મૂળ છે. દર્શન મૂલ્યો ધમ્મો, દર્શન તે ધર્મનું મૂળ છે. તો જ્યાં સુધી દર્શન સમ્યક ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. જ્ઞાન પણ જુઠ્ઠું, ચારિત્ર પણ જુઠ્ઠું. તો ધર્મની શરૂઆત સમ્યક દર્શન, જે સમ્યક દર્શન થતા જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થવાનો એક જ સમય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સમયે જ પ્રગટે છે, બે અવિનાભાવે છે. અને પછી ચારિત્ર ધીરે 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 ધીરે, ચારિત્ર એટલે શુદ્ધિની વૃદ્ધિ. ચારિત્ર કોઈ બાહ્ય ક્રિયાને ચારિત્ર નથી કહેતો. ચારિત્ર તો કોની વાત, ચારિત્રની વાત કરતા પ્રવચન સાર ગાથા છઠ્ઠીની અંદર કહ્યું છે કે ચારિત્ર છે તે ધર્મ છે, અને ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મોહ ક્ષોભ રહિત જીવનનું પરિણામ છે. તો મોહ ક્ષોભ રહિત એવું જે ચારિત્ર છે એ સાચું ચારિત્ર છે. પંચ મહાવ્રત આદિ એ તો એ વખતે જે કઈ અંશે રાગ રહ્યો છે તો જ્ઞાનીઓને કેવો રાગ હોય એ બતાવવાને માટે એનું નિરૂપણ શાસ્ત્રોમાં કરવામાં આવેલું છે. તો સમ્યક દર્શન એટલે જૈન દર્શનની અંદર જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ આત્મદર્શનથી જ થાય છે, એના પહેલા સમ્યક દર્શન થતું નથી. તો આત્મદર્શન કેમ પ્રગટે એને માટે પ્રથમ પુરુષાર્થ શું કરવો જોઈએ એનું વિવેચન શરૂઆત કરી કે ભાઈ સમ્યક દર્શન કેવું કોને. આપણે જૈનની અંદર એક વાત ખાસ આવે કે જ્યાં ત્યાં નિશ્ચય અને વ્યવહાર બે વાત આવે, નિશ્ચય અને વ્યવહાર બંને વાતો આવવાની. તો પ્રથમ સમ્યક દર્શનની વ્યાખ્યા કરવામાં આવી અહીંયા. તો સાચા દેવ, સાચા ગુરુ અને સાચા આગમ એટલે શાસ્ત્ર, એની જે શ્રદ્ધા તેને સમ્યક દર્શન કહે છે. હવે આ સમ્યક દર્શન છે એને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. પરંતુ નિશ્ચય સમ્યક દર્શન જેને હોય એને પણ સાચા દેવગુરુ શાસ્ત્ર સિવાય બીજા કોઈની શ્રદ્ધા એને હોય જ નહીં. તો વ્યવહાર સમ્યક દર્શન કોને કહેવાય? સમ્યક દર્શન વ્યવહાર એટલે કેવા માત્ર, વ્યવહાર એટલે કેવા માત્ર, ખરેખર સાચું નહીં પણ શરૂઆત તો એમ જ આપણે કરવી પડે કે ભાઈ સાચા દેવ, સાચા ગુરુ, સાચા ગુરુ કોણ છે, સાચા આગમ કોણ છે, પછી એમને આપણે માનીએ અને એની અંદર જે કંઈ આપણે આજ્ઞાઓ આપી હોય એ પ્રમાણે જો આપણે વર્તીએ તો ધીરે ધીરે મિથ્યાત્વના અંશો ગળતા જાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ અનંત કાળથી મિથ્યાત્વના જે પ્રકાર કયા, બે પ્રકારનું મિથ્યાત્વ કયું, એક ગ્રહિત મિથ્યાત્વ અને એક અગ્રહિત મિથ્યાત્વ. અગ્રહિત મિથ્યાત્વ તે અનંત કાળથી આ જીવને લાગેલું છે, અને ગ્રહિત મિથ્યાત્વ તો આપણે પોતે જ્યારે મનુષ્યાદિ પર્યાય પામી તે વખતે બુદ્ધિપૂર્વક કોઈપણ ધર્મને, કોઈપણ બીજો અન્ય ધર્મ જૈન દર્શન સિવાય અન્ય ધર્મનો આપણે ગ્રહણ કરીએ એ ગ્રહિત મિથ્યાત્વ છે. તો ગ્રહિત મિથ્યાત્વના 25 પ્રકાર અને 5 પ્રકારનું બધું બધું વર્ણન શાસ્ત્રોમાં હોય છે. પણ ટૂંકમાં આટલી જ વાત. તો પહેલા ગ્રહિત મિથ્યાત્વ જાય, ગ્રહિત મિથ્યાત્વ જાય એનો અર્થ કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર એની આપણે માન્યતા પ્રથમ થવી જોઈએ. તો આપણે સમ્યક દર્શન જેને પ્રગટ કરવું હોય એને સાચા દેવ કોને કહેવા, તો અહીંયા પાંચમી ગાથાની અંદરથી શરૂઆત કરી કે સાચા દેવ કોને કહેવા. કેમ કે આમ કહ્યું કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર, પણ સાચા દેવ કહેવા બધા કે અમારા દેવ સાચા, શું વ્યાકરણ હોય તો કે અમારી મેરળી માતા સાચી. તો બધા પોતપોતાના, કોઈ એમ નથી કહેતું. બાઇબલ વાંચે તો બાઇબલમાં આવે કે એક ક્રાઇસ્ટ સિવાય બીજાને માને છે એ સાચે સાચા ધર્મમાં છે. એમ જૈન દર્શનમાં એમ જ આવ્યું છે, બીજા અન્ય દર્શન પણ એ જ વાત કરવામાં આવી છે. શંકરાચાર્ય તો એમ લખ્યું કે જૈનના મંદિરમાં પગ મૂકવો એના કરતા હાથીના પગ નીચે કચડાઈ જવું સારું. એટલે બધા ધર્મો પોતપોતાને સાચા કહેશે તો ગૂંચવણીક ઉભી થાય કે સાચો ધર્મ કયો. તો આત્મસિદ્ધિની અંદર જયારે મોક્ષ માર્ગની વાતની શરૂઆત કરવામાં આવી ત્યારે કહ્યું કે ભાઈ આ તો આટલા બધા શાસ્ત્રો આટલા બધા ધર્મો તો અમારે આમાં ગૂંચવાઈ ગયા છે, કેવું કોને, સાચો કેવો, સાચો ધર્મ અમારે કેવો કોને સમજવો કેવું. માટે મોક્ષ માર્ગ આ બધું અમે જાણીને શું કરીએ કે પછી પાછી મોક્ષ માર્ગનું સ્વરૂપ શું અમને કહો એમ કરીને વાત કરી છે. તો પ્રવર્તમાન જે કોઈ ધર્મ છે, જે કઈ ધર્મો છે, 6 દર્શન છે ને ઉપરાંત મોહમેડન ક્રિશ્ચન આદિ, એ બધા દર્શનો બધા પોતપોતાની વાત સાચા છે અને આપણા જૈન માં પણ પોતાનો ફિરકો હોય સ્થાને પછી કે અમે જ હાચા, પેલા કે અમે હાચા, દિગંબર કે અમે જ હાચા, દિગંબર માં વળી પાસે તેરા પંથી એમ કે અમે હાચા, અહીંયા આપણા સ્થાનક વસ્મિક તેરા પંથી પંથી આશા તુલસી એ કે અમે હાચા, બધા પોતપોતાની ગાય છે. ત્યારે મૂંઝવણ થાય આપણને કે આમાં કરવું શું, તો કૃપાળુ દેવે આ બધી મૂંઝવણ ટાળી દીધી છે. કચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર, એમ વાત કરી. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ જે સાધશે જન્મ તે ના અલ્પ. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ, મત દર્શન બધી વાત જવા દો, એમ કૃપાળુ દેવ વાત બહુ સરસ વાત કરી છે. જાતિ વેશ નો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, અમે કહીએ માર્ગ લો તો જાતિ વેશ બાદ કયો પ્રશ્ન પૂછો તો શિષ્ય કે જાતિ વેશ આ તે ક્યાં માર્ગ, કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, તેનો નિર્ણય ના બને, નિર્ણય મારાથી બનતો નથી, ત્યારે એનો ઉત્તર આપ્યો છે. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિતને ભાંખ્યું કારણ ગણિત પ્રત્યક્ષ. તો કૃપાળુ દે આ બધી વાતોને ગૂંચું બધી ગૂંચું કાઢી નાખી અને આચાર્ય હરિભદ્ર સૂર્ય ષડદર્શન સમુચ્ચયની અંદર અનુભૂત વિવરણ છે છ દર્શન. તો કેમ કે સત્ય તો એક જ હોય કે બીજું હોય, આત્મા જેવો છે તેવો તમે ગમે એમ વર્ણન કહ્યું કે પ્રગટ પડી જવાનું છે, કઈ આત્મા તો જે છે તે છે, પછી તમે વર્ણન ભિન્ન ભિન્ન દર્શનો ભિન્ન ભિન્ન રીતે એનું વર્ણન કરે કાં ખોટું વર્ણન કરે, બીજા યથાર્થ વર્ણન ના કરે, ખોટું વર્ણન કરી શકે, વસ્તુનું વર્ણન ખોટું પણ હોઈ શકે છે, યથાર્થ પણ હોઈ શકે, પણ કોઈ ખોટું વર્ણન કરે એથી કરીને આત્મા ખોટો કે બીજો થોડો થઈ જાય છે, સત્ય અબાધિત છે. તો કૃપાળુ દેવે આ વાત મુખ્ય રાખી કે અમે કોઈ ગચમતમાં નથી, અમે અમારા આત્મામાં છીએ, એમ વાત કરી. શું કૃપાળુ દેવ ઠેકાણ બહુ સરસ વાત કરી. તો આ બધી ગૂંચો આપણને ઘણી બધી ગૂંચો હતી, આ બધી ગૂંચો એમને ઉકેલી નાખી. થોડા થોડા વાક્ય બુકયા છે, આવા હું કોઈ કચ્છમતમાં નથી. જગ ઠેકાણ તો એમ કહ્યું છું કે ઢોંઢિયાને તપ્પા કહે છે ત્રણ કાળમાં મોક્ષ નથી, એમ વાત કરી. કૃપાળુ દેવનું વાક્ય છે, એમ વાત કરી, ખરી વાત છે. કેમ કે ત્યાં તો સંપ્રદાય વાત છે, બધાને પોતપોતાનો સંપ્રદાય, સત્યનો આપણે સત્ય જોઈએ છે, આપણે સંપ્રદાય જોતો નથી. સત્યની શોધ કરવાની છે, આત્મા સ્વરૂપ છે, સત્ય છે, નિત્ય છે, અને જે છે તે છે, અનંતકાળથી જેવો છે તેવો છે, અનંતકાળથી જેવો છે તેવો રહેવાનો છે, કોઈ પણ પ્રકારનો ફેર પડવાનો નથી. તો એવું આત્મા જે સત સ્વરૂપ છે, તો એવા સત સ્વરૂપ એની આપણે ખોજ કરવાની છે, તો આપણે સાચો ધર્મ મળે. બાકી જો સંપ્રદાયમાં ફસાયા તો આમાં કાંઈ પત્તો ખાય એવું નથી. અને વર્તમાનમાં તો બધા સંપ્રદાયની જ વાત છે, બીજી કોઈ ઠેકાણે કોઈ વાત નથી. બધા પોતપોતાની વાત કરે છે, કોઈની નિંદા કરવા માટે આ વાત થતી નથી. સત્ય શું છે, આપણે સત્ય મધ્યસ્થ દ્રષ્ટિએ આ બધા દર્શનો પણ વિચાર કરવો જોઈએ. બધાનું કામ નથી, બધા દર્શનો અભ્યાસ કરીને બધા દર્શનો વિચાર કરી શકે. અત્યારે મુશ્કેલી બહુ મોટી, સત્પુરુષ નથી, તીર્થંકરનો તો અભાવ, તીર્થંકર છે નહીં, સાધુ સાચા નથી, પંચ પરમેશ્રીનો એક છેલ્લો એક અંશ સાધુ આચાર્ય ઉપાધ્યાય એ ક્યાંય દેખાતા નથી. જ્ઞાની પુરુષો કોઈક આંગળીને વેઢે ગણાય એવા છે, અને એ પણ છુપા, કોઈ પાટિયા બાટિયા લગાડીને બેઠા નથી કે અમારા સંપ્રદાયમાં આવો. સાંભળું 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 કાંઈ ને, જવું જાઉં ન જવું કાંઈ નહીં, આ જે છે તે છે, કેવું કીએ ન કેવું ન કીએ. જૈનના સાધુઓ તો એટલા પોતાના અંતરમગ્ન હોય છે કે કોઈ વખતે તમે કલાકો સુધી બેસી રહ્યો એક શબ્દ એને બોલે. કૃપાળુદેવને તો એવું થતું, કોઈ વખતે કૃપાળુદેવ વાત કરતા તો આઠ વાગે શરૂઆત કરી, હવે પાંચ વાગે સુધી બોધ આપે, અને કોઈ વખતે બેઠા હોય તો પાંચ ચાર કલાક સુધી બધા બેસી રહીએ, કઈ બોલે કરે નહીં. તો પેલે બોલે કરે તો બધા એને એમ થાય જે પાકા હોય તો ખસે નહીં. અમે કે હવે આ બધા બેઠા કઈ બોલતા નથી તો ઉભા. તો જ્ઞાની તો એવું નથી કે તો એમને કોઈ ઈચ્છા હોતી નથી, જ્ઞાની નિરખ એને કોઈ ઈચ્છા રહીત હોય છે, એને કઈ બોલવું ન બોલવું એ કોઈ વાત હોતી નથી. તો સહજ એમને વાણી આવે ત્યારે બોલે, અને એ વખતે પાત્ર જીવ હોય તો એ વાત પોતે સમજી જાય. તો અત્યારે તો જ્ઞાનીનો વિરહ છે, જ્ઞાની ક્યાંય મળતા નથી. જ્ઞાની ને પાછી જ્ઞાની ઓળખવા મુશ્કેલ, બહુ તકલીફ વાળું કામ છે જ્ઞાની ને ઓળખવા. જ્યાં સુધી અંતર્ગની અંદર આપણે વૈરાગ ભાવ પ્રગટ ન થાય અને કઈ સન્મુખતા સ્વરૂપ તરફની ન થાય ત્યાં સુધી જ્ઞાની ઓળખાતા નથી. મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખેલા છે, બીજા મહાત્માને ઓળખી શકે નહીં, કેમ કે મહાત્મા અંદર બેઠા છે, બહાર લોકો બહારની ક્રિયામાં મહાત્માને ઢૂંઢી રહ્યા છે. લોકો બહારની ક્રિયામાં મહાત્મા ઢૂંઢી રહ્યા છે. તો સાચા ગુરુ એનું લક્ષણ આપણે કહ્યું કે કોણ સાચા ગુરુ હોય એ વાત કરી, અને એ જ વાત બધા મહાપુરુષોની બધાની એક વાત હોય, સો જ્ઞાનીનો એક મત અને હજાર અજ્ઞાનીના હજાર મત, હજાર જ્ઞાનીનો એક મત, હજાર અજ્ઞાનીના હજાર મત. તો બધી ટકાણે જ્યાં સત્પુરુષોએ વાત કરી છે ત્યાં તો એક જ વાત કરી છે. હવે એ જ વાત કૃપાળુદયો કરી કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સુખ સદગુરુ લક્ષણ, એમને સદગુરુ લક્ષણ બતાવી દીધું. એ જ વાત સમંત ભદ્રાચાર્ય દસમી કથાની અંદર કહી, બહુ સરસ એમને, કેટલી સરસ એમને પણ એ જ વ્યાખ્યા કરી છે. તો સત્પુરુષો તો બધા એક જ વાત કરે, બાકી કુગુરુઓ એ બધા અજ્ઞાનીઓના બધા બધાના મતો જુદા, જ્ઞાનીના મતો જુદા, કોઈ હોતા નથી. એ જ વાત અહીંયા કરી કે પાંચ ઇન્દ્રિયોના વિષયની ઈચ્છાની પરાધીનતાની રહિત છે, આરંભ રહિત છે, પરિગ્રહ રહિત છે, અને જે જ્ઞાન ધ્યાન તથા તપ રૂપી રત્નોથી સહિત છે તે સાચા ગુરુ કહેવાય છે. આ વ્યાખ્યા બધી કાયાની વિસ્તારી માયા સ્વરૂપે સમાયા નિર્ગ્રંથનો પંત ભવ અંતનો વાય છે. એ જ વાત બધા જ્ઞાનીઓ કહે છે. સમીસાની પાંચમી કથામાં વાત કરી, અમૃત ચંદ્રાચાર્યની ટીકા કરી, તો કહ્યું છે અમારા ગુરુ હતા કે સ્વરૂપમાં નિમગ્ન હતા, એવો શબ્દ પડ્યો છે. અમારા ગુરુ પાંચ વ્રતધારી હતા અને એને દીક્ષા લીધી હતી ને પાંચ સમિતિ ત્રણ ગુપ્તથી 28 મૂળ ગુણથી યુક્ત હતા એ વાત ન લીધી અમે. અમારા ગુરુ સ્વરૂપ મગ્ન હતા. તો આવા ગુરુ જૈનની અંદર હોય, આવા ગુરુની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. પંચમ કાળ કઠિન છે, કોઈ કોઈ ઠેકાણે સત્પુર વસે છે અને ઓળખાવા બહુ મુશ્કેલ છે, અને કદાચ ઓળખાય ગયા તો એની ઉપર પરમ પ્રેમ આવવો મુશ્કેલ છે. તનસે મનસે ધનસે સબસે સદો ગુરુદેવ કી આનસુ આત્મ બસે તબક્કા રજ સિદ્ધ ભયે આપણે વૈશ્વિકાર થાય નહીં અને કંચનને કામી નહીં, એની ઉપર પરમ પ્રેમ આવવા દે નહીં. તો આ બધી ગૂંચમાંથી નીકળવાનું છે. આ પંચમકાળની બહુ મોટી ગૂંચ છે, ઓળખવા મુશ્કેલ. કેમ કે ઓળખાય નહીં, બહાર નીકળ્યા તે આત્મા કેમ જ્ઞાનીનું અંતર, કૃપાળુએ વાત કરી છે, જ્ઞાનીના આચાર કરતા જ્ઞાનીનું અંતકરણ જોવું, એવું એક વાક્ય લખ્યું છે. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હો, બાકી ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોવે. તો અંતરની અંદર જ્યાં સુધી વિરાગ આવે નહીં ત્યાં સુધી સાચા ગુરુ ઓળખાતા નથી. સત્પુરુષ ઓળખાય નહીં, અને ઓળખાય નહીં તો પછી અસત ગુરુને સદગુરુ નામે અર્પણ થાય એટલે એને કાંઈ હાથમાં આવી શકે નહી. તો આ ગુંચ પેલા નહોતી, પંચમ કાળમાં ભરક્ષત્રિની અંદર અત્યારે આ બહુ મોટી ગુંચ છે. અત્યારની વાત નથી, અત્યારે તો બહુ જીનકાળ થઈ ગયો છે. આ તો કૃપાળુદયના વખતમાં કૃપાળુદય કહે છે ક્યાંય અમને જ્ઞાની દેખાતે પણ ક્યાંય મુમુક્ષુ દેખાય, એવી વાત કરી છે. વાક્ય તેને અમને મુમુક્ષુ પણ દેખાતા. તો આવા કઠિન કાળની અંદર આપણે મનુષ્યભાવની પ્રાપ્તિ કરી છે, તો વિશેષ પુરુષાર્થ કરવો પડશે. વિશેષ પુરુષાર્થ કરો, કૃપાળુદય વાત કરી છે, કોઈ વાત પણ એથી કરીને કામ ન થઈ શકે એવું છે નહીં. તો કામ કરવું હોય તો થોડો વિશેષ પુરુષાર્થ કરવો પડશે અને સતને સતરૂપ યથાર્થ સમજવું પડશે. તો અહીંયા સદદેવ સદગુરુ અને સદધર્મ સશાસ્ત્ર કોને કહેવાય એની પણ એક શ્લોકની તરફ વ્યાખ્યા કરી. હવે કહે છે કે જ્ઞાની કેવા હોય એનું સ્વરૂપ બતાવે છે. તો જ્ઞાનીનું પહેલું સ્વરૂપ બતાવ્યું એટલે કૃપાળુદય એક પત્ર લખ્યો છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે એવું અહીંયા સમંત ભદ્રાચાર્યે વાત કરી છે. ત્યારે બીજે ઠેકાણે જોઈએ તો એમ લખ્યું છે ભાઈ નવ તત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. તત્વસૂત્રની અંદર આચાર્ય ઉમાસ્વાતિ મહારાજે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ આવી વ્યાખ્યા આપી છે કે નવ તત્વની યથાર્થ શ્રદ્ધા. ત્યારે કોઈ ઠેકાણે એમ કહ્યું કે છ પદની યથાર્થ શ્રદ્ધા, તો કૃપાળુદેવે છ પદની વાત કરી છે. તો છ પદ કહો, નવ તત્વ કહો, છ દ્રવ્ય કહો, બધી દેવગુરુ શાસ્ત્ર કહો, એમાં એક જ વાત છે, બીજી ભીન વાત નથી. પણ વિશેષ વિસ્તારથી સમજાવવા માટે આ ભિન્ન ભિન્ન રીતે એક જ વાત કરવામાં આવી છે. એટલે એક ઠેકાણે તો કૃપાળુએ એક પત્રમાં લખ્યું છે કે નવ તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવું એટલું માત્ર નથી, પણ જેને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા આ જ સાચા દેવ છે એ બી જેને અનન્ય શ્રદ્ધા છે એને પણ સંકેત કહ્યું છે. એટલે વ્યવહાર સંકેત પત્રમાં લખ્યું છે. તો એ વાત અહીંયા સમત મધ્વાચાર્ય લીધી છે. એટલે આ ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ સમ્યક દર્શનની હોવાથી આપણે ક્યાંય ગૂંચવાઓ જેવું વાત એક જ છે. કેમ કે જેને સાચા દેવની શ્રદ્ધા હોય એને મોક્ષની શ્રદ્ધા છે, જેને સાચા ગુરુની શ્રદ્ધા હોય એને સંવર નિજરાની શ્રદ્ધા છે. કેમ કે સંવર નિજરાની શરૂઆત ચોથા ગુણસ્થાને થાય અને સાચા ગુરુમાં હોય ને હોય, નહીં સાચા ગુરુ જ નથી, હોય જ નહીં. સંવરની શરૂઆત આત્મજ્ઞાન થતા એટલે સમ્યક દર્શન થાય ત્યારથી સંવરની શરૂઆત થાય છે, અને એ ગુરુમાં હોય જ તો ગુરુપદની અંદર સંવર નિજરા આવી જાય છે, દેવતત્વની અંદર મોક્ષ આવી જાય છે, અને ગુરુતત્વની અંદર છઠ્ઠી સાતમી ગુણસ્થાને સ્થિત જે છે એને જે રાગભાવ રહ્યો છે એમાં શુભાશુભ ભાવ પણ આવી જાય છે. એટલે પાપ પુણ્ય આદિ ભાવો એ પણ ત્યાં આવી જાય છે. અને શાસ્ત્રની અંદર નવ તત્વની આ બધી વાત શાસ્ત્રમાં વિસ્તારથી કહી છે. તો સાચા શાસ્ત્રની અંદર તો પ્રયોજનભૂત વાત, અગર જૈન દર્શન કોઈ પણ વાત હોય તો ભાઈ પ્રયોજનભૂત વાત શું છે કે અમારે સમજવી જોઈએ, તો ભાઈ આ નવ તત્વ છે પ્રયોજનભૂત છે. પછી તું 12 સ્વર્ગ કે 16 સ્વર્ગનું તને વર્ણન ના આવડે તો કઈ વાંધા જેવું છે નહીં, અને કદાચ તને કર્મગ્રંથ ના આવડે અને કર્મના પ્રકારો ના આવડે કઈ વાંધો નથી, પણ નવ તત્વ તો તને યથાર્થ જેમ છે તેમ ભગવાને કહ્યું છે તેમ તારે જાણવા પડશે. એ જો તું એમાં ભૂલ કરીશ તો તારો પત્તો ખાયમ છે નહીં. એટલા માટે ઉમાસબાપી મહારાજે કહ્યું કે પ્રમાણ નહીં અધિગમાત્વા, પ્રમાણ અને નહીં દ્વારા અનુજ્ઞાન કરવું, માત્ર નવ તત્વના નામ જાણવા એમ નહીં. એ જ વાત આચાર્ય કુનકુન ભગવાને સમયસરની તેરમી કથામાં એક વાત બહુ સરસ કહી છે કે ભૂતાર્થ થી જાણે જીવ અજીવ પાપ પુણ્ય આશ્રવ સંવર નિજરા બધ મોક્ષ તે સમ્યક તો છે. તો ભૂતાર્થ નહીં એટલે નિશ્ચય નહીં થી આ નવ તત્વ જાણવાનું, એનું પરિજ્ઞાન કરવું, તો આખો સમયસાર નિશ્ચય નહીં પ્રધાન કથનથી આત્મા કેવો છે એ પ્રમાણે ભરેલો છે. તો પ્રમાણથી અને નહીંથી જાણવું પડે, આપણે ગમે એમ ચાલે નહીં. આત્મા જાણવાને માટે પ્રમાણ નહીં આદિ બધું આપણે જાણવું, તો પ્રમાણ નહીં અધિગમાત્વા, પ્રમાણ નહીં અધિગમ કરવું, અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સત્સંખ્યા આદિ એનાથી પણ અધિગમ કરવું. તો ઓછામાં ઓછું નવ તત્વ પ્રમાણ અને નહીં દ્વારા આપણે એનું જ્ઞાન કરવું જોઈએ. તો એવા નવ તત્વની શ્રદ્ધા, એવા છ પદની શ્રદ્ધા, એવા છ દ્રવ્યની શ્રદ્ધા કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા બધી એક જ વાત છે, એમાં કોઈ પણ પ્રકારે બીજી ભિન્ન વાત છે નહીં. તો જીવ નવ તત્વ જીવને અજીવ બે તત્વ જેમ છે તેમ આવી જાય છે, અને બે તત્વના મળવાથી બાકીના બધા તત્વોની ઉત્પત્તિ થાય છે, બે તત્વનો સંયોગ કે બે તત્વનો વિયોગ. તો પુણ્ય પાપ આશ્રવ અને બંધ આ ચાર જે તત્વ છે એ બે તત્વના સંયોગથી થાય છે. જીવ પોતાના સામે ન જોતા પર સામે જુએ છે ત્યારે એને પાપ પુણ્ય ની ઉત્પત્તિ થાય છે, અને પાપ પુણ્ય તે આશ્રવ છે અને આશ્રવ છે તે બંધનું કારણ છે. તો જીવ અને જીવના સંયોગથી આ જીવની પર્યાય અવસ્થાઓ થાય છે. તો જીવ ને જીવ બે મુખ્ય દ્રવ્ય છે અને બાકીની બધી સાથે સાથે પર્યાય છે, તેનું આપણે યથાર્થ જ્ઞાન કરવું જોઈએ એ વાત અહીંયા કરી. અને હવે આગળ એમ કે છે કે જ્ઞાની કેવા હોય, કેમ કે આ વાત કરે ને જ્ઞાની સમ્યક દર્શન એટલે જ્ઞાની, તો જ્ઞાની કેવા હોય તો એક જ લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપુણ, એમ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે જેને આત્મદર્શન નથી થયું એને સમ્યક દર્શન છે જ નહીં. તો આ નિશ્ચયથી અને એવું જેને સમ્યક દર્શન આત્માનું દર્શન થયું છે એવો જે જીવ છે એને સાચા દેવગુરુ શાસ્ત્ર સિવાય બીજા કોઈની શ્રદ્ધા હોય જ નહીં. કેમ કે સત્યરૂપ જીવું આ કહ્યું છે તેવું જ પોતે અનુભવી રહ્યા છે એટલે પોતાના અનુભવ સાથે મેળવીને વાત કરી છે. જૈન દર્શનની અંદર બધી વાતો ગુણ પ્રધાન છે અને બધી વાતો અનુભવથી આપણે પોતાએ એ યથાર્થ છે એમ નક્કી કરવાનું છે. તો આચાર્ય કુનકુન ભગવાને સમયસરની પાંચમી ગાથામાં કહ્યું કે હું મારા નિજ વૈભવથી દર્શાવું એક વિભક્ત આત્મા ત્રણા નિજ વિભાવથી દર્શાવું તો કરજો પ્રમાણ. તમે તમારા અનુભવથી આ વાત પ્રમાણ કરજો. હું કહું છું માટે પ્રમાણ નહીં. હું કહું છું તમે માનજો. હું તમે અનુભવ કરો એટલા માટે કહું છું. દર્શાવું તો કરજો. કેવી રીતે પ્રમાણ કરવું છે ભગવાન આચાર્ય કુનકુન ભગવાને આ વાત કરી છે અગર તો જ્ઞાનીઓ વાત કરી છે એ વાત તો સાચી છે. નક્કી નિર્ણય કરવાનો છે. કેવી રીતે કરવાનો છે અનુભવ દ્વારા નિર્ણય કરવાનો છે. વાત કરીને ગોખી નાખો કે શાસ્ત્ર અગિયાર પૂર્વનું જ્ઞાન હોય એ પણ અજ્ઞાની હોય. જેને આત્મજ્ઞાન નથી એ બધાને મહાપુરુષે અજ્ઞાનમાં મૂકી દીધા છે. પરમાણુ માત્ર અગાધીનો સદભાવ વર્તે જેને તે સર્મ આગમ દર્ભલે પણ જાણતો નથી આત્મને. જે આત્મને જે જાણતો નથી આત્મને તે અનાત્મને પણ જાણતો નથી. અને જે જીવ અને અજીવને જાણતો નથી તેને કેવી રીતે સમ્યક દર્શન હોય એ સમયસારની અંદર બે ગાથામાં વાત કરી છે. બધા આગમો જાણનો આગમનો પારગામી હોય પણ જેને આત્મદર્શન નથી અજ્ઞાની છે. સર્વ આગમ દર્ભલે કામ આવશે. તો જૈન દર્શનની અંદર બધી વાત ન્યાયસંગત કહેવામાં આવી છે અને જે કંઈ કહેવામાં આવ્યું છે અનુભવપૂર્વક વાત કહેવામાં આવી છે. કોઈ અધર કલ્પનાથી કોઈ વાત કરવામાં આવી કોઈ કલ્પનાથી વાત કરવામાં આવી નથી. જે કંઈ કરવામાં આવી છે એ વાતો બધી ન્યાયસંગત અનુભવથી કરવામાં આવી છે. કૃપાળુદાને કોઈ કોઈ પૂછ્યું કે આત્મા છે અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. શું આત્મા અને અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. એક ઠેકાણે બીજાએ પૂછ કે આત્મા છે કે શાંતિ અનુભવીએ છીએ. આ તો મહાપુરુષના બધા વચન છે. એમની તો બધી વાતો જ બધી અલૌકિક વાતો બધી કહી છે. મોક્ષ માર્ગનું જયારે વાત કરી કૃપાળુ દેવ એક સરસ વાક્ય કર્યું સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. આ કેવી વાત કરી કે અમારા માર્ગમાં તો જે સંપૂર્ણ શાંતિરૂપ છે એ જ માર્ગ છે બીજો કોઈ માર્ગ છે નહીં. સંપૂર્ણ શાંતિરૂપ સંપૂર્ણ સામ્ય ભાવરૂપ આ પેલું વાક્ય આ પુસ્તક જયારે સુમેર રાજચંદ્ર ગ્રંથ પૂરું કરતા આ પછી એના પેલા પાના ઉપર એ વાત એક નાનું વાક્ય લખ્યું છે. ચાર વાક્ય લખ્યા છે પછી એના પ્રણેતા હાથે બધી વાતો તેમાં લખ્યું છે. તો મોક્ષ માર્ગ શાંતરૂપ છે. મોક્ષ માર્ગ સુખરૂપ છે. મોક્ષ માર્ગ મોક્ષનું સુખ અહીંયા અનુભવવાનું છે. મોક્ષનું સુખ મરીને ઉપર જઈને અનુભવવાનું નથી. તો અહીં તો જૈન દર્શનની અંદર અનુભવની બધી વાતો કરવામાં આવી છે. બીજી કોઈ વાત કરવામાં આવી નથી. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ ના બીજા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ સમ્યક દર્શન થતા સર્વગુણાસ્તે સમ્યક્ત્વ એમ કૃપાળુદેવે વ્યાખ્યા કરી. બીજે કઈ ઠેકાણે સર્વગુણાસ્તે સમ્યક્ત્વ કોઈ શાસ્ત્રમાં વાત નથી. કૃપાળુદેવે આ વાત કરી છે કે આત્માના જે બધા ગુણો હોય એ બધા ગુણો સમ્યક થઈ જાય છે એટલે બધા ગુણોનો અંશ આપણા અનુભવમાં આવે છે. આત્મજ્ઞાનીને અનંત ગુણ છે આત્મામાં. એ અનંત અનંત ગુણનો રસ એ પોતે અનુભવે છે અને એ રસ છે તે શાંત રસ છે સુખરૂપ રસ છે. અને પછી કૃપાળુદેવ તો વાત જયારે કહે છે ત્યારે કહેશે આવો અનુભવ થતા જ્ઞાની કોઈ ઈચ્છા જગતની રહેતી નથી. ક્યાંથી રહીએ પણ રહે જ નહીં જગતની ઈચ્છા એને કેવી રીતે રહે. એટલે એક ઠેકાણે કહે છે કે જ્ઞાનની ઈચ્છા સહિત છે કે ઈચ્છા રહી છે અમે કહેતા નથી તો સમ સ્વરૂપ જ છે. એમને તો કઈ આગુ પાછું કરવું નથી જેમ છે તેમ છે. તો એવા જ્ઞાનીને અહીંયા વાત કરી છે કે એને ગુણ છે નિશંક ગુણ છે કે એને હવે આત્માની વિશે શંકા થવાની છે જ નહીં. એટલે કે આત્મા છે અને આત્મા શરીરથી ભિન્ન છે. આત્મા છે રાગ દ્વેષથી ભિન્ન છે એવું પ્રગટ પોતે અનુભવી રહ્યા છે તો આત્માને માટે નિશંકતા એમને કોઈ શંકા રહી નથી અને નિશંકતાથી નિર્ભયતા એમને આવી જાય છે. આખું જગત ખડબડી જાય પણ જ્ઞાનીની શાંતિનો ભંગ કરવા માટે જગતમાં કોઈ તાકાત નથી. મેરું ચડે પણ મનણા ન ચડે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, બ્રહ્માંડ ખડબડી જાય, ઉલ્કા પાત થઈ જાય, પણ જ્ઞાનીના અંતરમાં જરાય ક્ષોભ થતો નથી. આવું જ્ઞાનીની શાંતિનું સામર્થ્ય છે. આ શાંતિ તો અનુભવનો વિષય છે, આ શાંતિ વાતનો વિષય નથી. જે અનુભવે છે એને જ ખબર પડે છે કે આ કઈ શાંતિ છે. મેરું ચડે પણ મનડા નંડકે, ભાંગી પડે બ્રહ્માંડ. ગંગા સતી આ ગાયું છે, ગંગા સતી આ ગાયું છે, મેરું ચડે. એમ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય એ જ વાત સમયસરની ટીકાની અંદર એ જ વાત કરી છે. જગત ખડબડી જાય, એમને ખડબડી શબ્દ લઈને કહો છે, ખડબડી જાય પણ જ્ઞાની ખડબડી. જ્ઞાની હોય ને ગોયાવીને તલવાર મારી, આપણે તો એવા બધા કેટલાય દ્રષ્ટાંતો પાર વિનાના દ્રષ્ટાંતો છે. પાર વિનાના જ્ઞાનીને કોઈ ગરદન ઉડાડી દે તો જ્ઞાનીને ક્ષોભ થતો નથી, બિલકુલ ક્ષોભ થતો એ છે ને. આપણે તો ખંત સંત મુનિના 500 શિષ્યોને ગણી મગાલીએ, કેવું જ્ઞાન પ્રાપ્ત કરી, એમને કઈ છે જ નહીં, પરિસર કઈ, એમને કોઈ વાત એમને સ્પષ્ટ છે. ભગવાન મહાવીરના જીવનની અંદર જુઓ તો આ જ વાતો આપણે મળે છે. તો નિશંક થઈ ગયા છે એમને આત્મા, એમને કોઈ શંકા રહી નથી, નિશંકતાથી એને નિર્ભયતા થઈ ગઈ છે અને નિર્ભયતાથી નિશંકતા થઈ ગઈ છે, સંગ્રહિત એમની અવસ્થા થઈ ગઈ છે. તો અહીંયા એ વાત કરી છે કે નિશંક એ થઈ ગયા છે તો એ નિશંકતા જે ગુણ છે એને હોય છે, પછી એને આખું જગત શું કહે છે એની પ્રત્યે એને હોતી નથી. પોતાનો આત્મા જેને પ્રાપ્ત થઈ ગયું છે એ જગતની સર્વ પામવા યોગ, પ્રાપ્ત કરવા યોગ જે કઈ છે બધું પ્રાપ્ત થઈ ગયું છે. જ્ઞાનીને કે તમારું રાજ લ્યો ને મારું, અરે તારું રાજ તારે પણ માર્યું, મેં તો શહેનશાના શહેનશાહ, હું તો શહેનશાહનો શહેનશાહ છું. જ્ઞાની તો શહેનશાના શહેનશાહ છે, શાહના શાહ છે. તારું રાજ તારી પાસે રાખ્યું, શિવાજી મહારાજ ગયા હતા રામદાસ સ્વામી પાસે, આ રાત તમે સંભાળો કે મારી વતી તું સંભાળ, નાની રાજ સંભાળતા નથી. જનક વિરેજી હતા એ પણ પોતે અલિપ્ત રહીને રાજ સંભાળતા હતા અને એ પણ કૃપણદેવ ઠીકાણે વાત કરી છે. કોઈ વખતે એવું કઈક સહેજ કોઈ વખતે ચરિત થાય તો અષ્ટાવક્ર એમના ગુરુ હતા, તેમના ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરતા હતા. એટલે આ જ્ઞાનીનું સામર્થ્ય અદભુત હોય છે. સમયસરામાં લખ્યું છે જ્ઞાન વૈરાગ્ય શક્તિ, જ્ઞાની તો જ્ઞાન એને વૈરાગ્યની શક્તિ છે. તો એનું જ્ઞાન છે એને ક્યાંય ફસાવા દેતું નથી અને એનો વૈરાગ છે એને ક્યાંય પડવા જગતમાં દેતો નથી. એવો તે સતત એમને વૈરાગનો અનુભવ થાય છે. જ્ઞાનીને સતત જ્ઞાન વૈરાગનો અનુભવ હોય છે, સતત જ પોતાનું સ્વરૂપ અનુભવ. એક પણ એવો સમય નથી કે જે વખતે જ્ઞાની પોતાના સ્વરૂપનો અનુભવ કરતા ના હોય. તેવી જે શાંતિનો સ્ત્રોત એના અંતરમાંથી વહે છે એને પરિતૃપ્ત છે જ્ઞાની. જ્ઞાનીનું લક્ષણ છે પરિતૃપ્તપણું છે, એને કઈ જોઈતું નથી. અહીં નિશંકતાની વાત કરી છે, પોતે નિશંક છે. કોને માટે નિશંક છે? સ્વરૂપ માટે. અને નિશંક છે એટલે એને સાત ભયનો અભાવ થઈ ગયો છે. આલોક ભય, પરલોક ભય, મરણ ભય, રોગ ભય, અગુપ્તિ ભય, અરક્ષા ભય, અકસ્માત ભય. આ સાત પ્રકારના ભયો જ્ઞાનીને હોતા જ નથી. એને એમ નતા કે હું મરી જઈશ તો શું, જ્ઞાનીનું મરણ તો મહોત્સવ છે. જ્ઞાનીને પ્રસન્નતા હોય છે. કૃપાળુદેવ જે વખતે છેલ્લો સમય હતો ત્યારે એના ભાઈને કહે છે કે હું મારા સ્વરૂપમાં લીન થઉં છું, હું મારા સ્વરૂપમાં મનસુખ પાનું ધ્યાન રાખજે મારા સ્વરૂપમાં. જ્ઞાની તો પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે. એમને તો મહોત્સવ છે, એમને ક્યાં મૃત્યુ છે? એમને તો એ આત્મજ્ઞાનનો વિરહ જ નથી. કેમ કે જેને સમ્યક દર્શન થાય અને જેને પેલા આયુષ ન બાંધ્યું હોય, સમ્યક દર્શન પછી બાંધ્યું, એ બધા દેવલોકમાં જાય. દેવલોકમાં તો આંખ મીચીને ઉગાડીએ ત્યાં તો એનું પૂર્ણ રૂપ હોય છે 16 વર્ષ કે 20 વર્ષનો યુગ તરીકેનો, અને એને કઈ સ્ત્રી પર્યાય હોતી નથી જ્ઞાનીઓને. તો એનું જ્ઞાન સાથે ને સાથે આવે છે, એમાં ભૂલતું નહીં. એ જ્ઞાન અને એનો અનુભવ એમની સાથે ને સાથે રહ્યા છે. એ અનુભવ જરા એક સમય પણ તૂટતો નથી. તો જ્ઞાની પોતાના અંતરમાં જે અનુભવ પોતે કરી રહ્યા છે, પ્રતિ પડે જ્ઞાનીને અનુભવ છે. એક સમય એવો નથી કે જયારે એને અનુભવ પોતાના સ્વરૂપનો અનુભવ ન હોય, અને અનુભવ એટલે પોતાના સ્વરૂપનું જે સુખ છે, અને ભેદ જ્ઞાન જે છે કે હું તો આ જ છું અને આ રાગાધિભાવ જે કંઈક જ્ઞાનીને થાય એ બધા પોતાથી પર છે, એ વાત સર્વિભાવથી સર્વિભાવ પોતાથી જુદા છે એમ જ્ઞાની અનુભવ કહે છે. તો 54 પત્રમાં પણ આ વાત કૃપાળુદેવે લખી છે. તો અહીંયા એ નિશ્ચિંતતા ગુણ કયો, તો એને શંકા નથી, એને મરણ ભય નથી. આપણે મોટા મોટો ભય કયો, રોગનો અને મરણનો, અને કાંઈક થઈ જશે તો જીવ ભયમાં જ જીવે છે, ભયમાં જ જીવ જીવે છે. અજ્ઞાની બધા ભયમાં જ જીવે છે, શું થશે શું નહીં થાય, આમ થશે તો આમ થશે તો આમ નહીં થાય તો આમ, અરે થવાનું છે જ થવાનું છે, આગુ પાછું થઈ શકે એમ તો છે નહીં. પણ એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી એ સાત ભયથી વ્યગ્ર છે. અજ્ઞાની સાત ભયથી વ્યગ્ર છે, શું થશે એમાં, જો તાવ 104-5 ડિગ્રી આવે તો ક્યાં જઈશ, શું કરું શું ન કરું, આમ થાવ કે આમ થાવ તેમ થાવ, એમાં ખબર પડે કે કેન્સર થયું. તો જ્ઞાનીને તો કઈ કેન્સર બેન્સરની કાંઈ પડી હોતી નથી, રમણ મહર્ષિને કેન્સર થયેલું. તો ભાઈ લેવલ માથા પડો તો પેલા બધા શિષ્યો પાછળ પેલા કે ઓપરેશન કરાવો ને કરાવો, તો જ્ઞાની હોય ને બહુ જીદ ન કરે, કોઈ દિવસ સહજતાથી ઓપરેશન કરાયું, એક વખત કરાયું, બે વખત કરાયું, પછી ત્રણ વખત કરાયું, એમના અંતરમાં કઈ પણ કોઈ પણ જાતનો એમને ખેદ નહોતો જરા. તો જ્ઞાનીઓને કઈ નહીં. કૃપાળુદેવનું જયારે વજન કરવામાં આવ્યું ને, કૃપાળુદેવનું વજન કર્યું હતું વઢવાણમાં, તે વખતે વઢવાણ સુરેન્દ્રનગરમાં, તો અડધું થયું પેલા પેલા હતું એના કરતા 1956 ની અંદર એમની તબિયત બગડેલી. એમના અંતરમાં કોઈ વાત જ નથી. આપણે જે બધા ફોટાઓ જોયું છે એ વખતે 56 સાલના ફોટાઓ છે, એ તો પોતાના સ્વરૂપમાં બને છે, એ તો કહી શકે શરીર શરીરનું કામ કરે છે. અમારે બે બગીચા છે એમ કીધું, એક પછી એક બગીચામાં પાણી વધારે જાય છે, આત્માના બગીચામાં છે, દેહનો બગીચો સુકાઈ ગયો છે એમ કહ્યું. શું હતા, તો જ્ઞાનીની વાત છે. જ્ઞાની તો શહેનશાહ છે, એના તો જેટલી જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી છે. એને નિશંક આવી નિશંકતા છે, નિર્ભય નિર્ભય, કોઈને નમે નહી. જ્ઞાની સદગુરુ સદદેવને જ નમે, બીજા કોઈને નમસ્કાર આદિ કરે નહીં, જ્ઞાની કોઈ દિવસ ના કરે. ઠીક છે, કોઈ વ્યવહારમાં કોઈ ઠેકાણે કઈ વાત આવે એ વાત જુદી છે. તો આ પ્રસંગે બનેલો અકબરના દરબારની અંદર સમયસર નાટક એના કરતા બનારસીદાસ, તો બનારસીદાસ નો પ્રસંગ છે. તો બનારસીદાસ તો અકબરના દરબારની અંદર એ 9 રત્નોમાંના એક રત્ન બના એ હતા બનારસીદાસજી. તો બનારસીદાસજી કે કોઈ કહ્યું કે આ છે કે આમ કોઈને નમતા નથી એમ કે, એનું માથું ન નમે એમ કે. તો પછી આને શું કરું કે અકબર બેઠા દરબારમાં, એક નાની નાની બારી બનાવી કે એમાંથી બધા જવાનું, તો બહાર જાય તો આમ નમવું પડે ને, તો આ નીચે બેસીને પગ આગળ કરીને પછી અંદર ગયા. તો આ તો સામાન્ય વાત કરું છું. પછી એને અકબર કહ્યું કે ઓહો, પછી ખુશ થયો કે માય હવે મને તમે દરબારમાં ન બોલાવશો કોઈ દિવસ, આ માગણી હું કરું છું, મને કોઈ દિવસ હવે તમે દરબારમાં ન બોલાવો, અરે દરબારમાં આવવું નથી, આવું કોઈ દિવસ દરબારમાં મને બોલાવશો નહીં. તો જ્ઞાનીની બધા છે એવા પ્રથમ ગુણ આપણે નિશંકતા. હવે આવે છે નિકાંક્ષિતા. નિકાંક્ષી ગુણ જ્ઞાનીને હોય છે. તો કે છે કર્મ પરવશે શાંતિ દુઃખે અંતરિત્તુ દયે પાપ બીજે સુખે અનાસ્તા શ્રદ્ધાન આકાંક્ષણા સ્મૃતા. એનો અર્થ કહે છે કે જે કર્મોને આધીન છે એવા, જે નશ્વર અંત સહિત છે એવા, જેના ઉદયમાં આતરું પડે છે એવા, અને જે પાપના બીજરૂપ છે કારણરૂપ છે એવા ઇન્દ્રિય સંબંધી સુખોમાં અનાસ્થા સહિતની શ્રદ્ધા, તે નિકાંક્ષિત અંગ કહેવામાં આવે છે. એટલે કે જેને ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા નથી, જ્ઞાની કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી, જ્ઞાની ઈચ્છા રહિત છે, તો એને નિકાંક્ષિત એની કોઈ ઈચ્છા નથી. તો કોને કીધી વાત કરી, તો આની અંદર તો જો ને આચાર્યો કેવી વાત કરે છે, આ ઇન્દ્રિય સુખો કેવા છે કે કર્મને આધીન છે એટલે પરાધીન છે. ઇન્દ્રિયના સુખો તો પરાધીન છે, કેમકે કોઈક ઉપર આધાર છે એ વસ્તુ હોય ત્યાં, અને એનું તો વિયોગ થવાનો, જેનો સંયોગ છે એનો વિયોગ થયા વિના રહે નહીં, અને સંયોગ છે એનો વિયોગ થયા વિના રહે નહીં, અને જયારે વિયોગ થાય ત્યારે દુઃખ આપ્યા વિના રહે નહીં. જેના આધારે પરના આધારે આપણે સુખ માન્યું, જે દિવસે પરના આધારે સુખની શરૂઆત આપણે માની તે દિવસથી દુઃખનું બીજ આપણે વાવી દીધું, એ દુઃખ ફળ આપ્યા વિના રહેવાનું જ નથી. તમે સંયોગ છે એનો વિયોગ થાય થાય થશે થશે ને થશે. આંખ મીચાણી નથી લા બધું ખલાસ, ખબર નથી ક્યાં દૈવિક ક્ષેત્ર કાળ ભાવમાં જીવ જતો રહેશે, ક્યાં જન્મશે કઈ નક્કી કર્યું છે, કઈ માને પેટે જન્મ લેવો છે કઈ નક્કી લે, પાપ પુણ્ય પ્રમાણે એ વસ્તુ થશે જ. પણ સંયોગિક સુખ કેવું છે એ વાત કરી છે. અને શું છે, નશ્વર નાશ વાળું છે, અને આત્મિક સુખ છે એનું નાશ કદી થાય પછી કોઈ દિવસ જાય નહીં. અને આ તો મોટામાં ગોળ નાખ્યો હોય ગળે ઉતરી ગયા પછી પાંચ મિનિટ પછી હતા એવા ને હતા એવા ને એવા, અને એ પણ ખરેખર ઇન્દ્રિય સુખ છે એ માત્ર દુઃખનો પ્રતિકાર છે, સુખ નથી.
આ વિશે વધુ વિસ્તાર હવે પછીના સ્વાધ્યાયમાં કરીશું. ક્ષમાપના અને સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું બોલ્યો આથડ્યો રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું, હું પાપી છું, હું બહુ મદોન્મત અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી, હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંત થયો છું, મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્તિ થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સુખધામ અનંત સુસંત